दूरी उपाध्याय साधु सर्व अथ के प्रकाशी मांगल उपकारी है। इनको स्वरूप जान रागते भई जो भक्ति काय को नमाई स्तुति को उचारी है। धन्य धन्य तुम से काज सब आज भय कर जोरी बार बार वंदना हमारी है। मंगल कल्याण सुख है तो हम चाहत है। मंगल कल्याण सुख है तो हम चाहत है। हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। रविवार पाठशाला नो विषय 14 गुण स्थान एना ऊपर आपणे चर्चा करी रह्या छे। जेमा गया वखते आपणे 10मा गुण स्थान नी चर्चा ऑलमोस्ट पूरी करी हती। 10मा गुण स्थान नु नाम सूक्ष्म सांप्राय। सूक्ष्म सांप्राय गुण स्थान नी चर्चा मा आपणे જે આખી ચર્ચા છે તો આપણે બીજી ઓફકોર્સ નહીં કરીએ, પણ જે એક બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ ગુણસ્થાન સંબંધી જે આપણે છેલ્લે લીધા હતા એ આપણે થોડીક ચર્ચા કરીએ। સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ 10મા ગુણસ્થાનનો એ હતો કે સૂક્ષ્મ સાંપ્રાય। સાંપ્રાયનો અર્થ શું થાય? સાંપ્રાયનો અર્થ થાય કશાળ। સમજાય છે? આપણે ઘણી વાર આ વાત લઈએ છીએ। હવે 11મા ગુણસ્થાનમાં પણ એ ચર્ચા આવશે। ઇરિયાપથ આશ્રમ અને સાંપ્રાય આશ્રમ, તો સૂક્ષ્મ સાંપ્રાય એટલે આશ્રમ એટલે કે કષાય સહિતનો આશ્રમ, તેનો પણ કષાય સહિતનો આશ્રમ। હવે 10મા ગુણસ્થાનની ચર્ચા કરીએ તો 10મા ગુણસ્થાનમાં કયો કષાય છે, કયો આશ્રમ છે, તો શું કહેવામાં આવશે કે સૂક્ષ્મ લોભ કષાય, સ્વંજ્વલન સંબંધી સૂક્ષ્મ લોભ કષાયના પરિણામ છે, સૂક્ષ્મ લોભ કષાયનો ઉદય છે, સૂક્ષ્મ લોભ કષાયના પરિણામ છે। પરંતુ એ પરિણામ ગયા વખતે મેં એક શબ્દનો પ્રયોગ નહોતો કર્યો, એ હું ચૂકી ગઈ હતી। એ પરિણામને જીનાગમમાં જગન્ય પરિણામ કહેવામાં આવે છે। કયા પરિણામને? સૂક્ષ્મ સ્વંજ્વલન કષાય સંબંધી સૂક્ષ્મ લોભના પરિણામને જીનાગમમાં જગન્ય કષાય કહેવામાં આવે છે, જગન્ય પરિણામ કહેવામાં આવે છે। અને એ જગન્ય પરિણામ નવીન કોઈ પણ પરિણામ તો થયા, કષાયનો ભાવ થયો, પરંતુ એ કષાયનો ભાવ નવીન કોઈ પણ મોહનીય કર્મ સંબંધી આચરણનું કારણ નહીં થાય। આ વાત આપણે લીધી હતી લાસ્ટ ટાઈમ, કોઈને યાદ છે? મોહનીય કર્મ સંબંધી કોઈ પણ આચરણ નહીં થાય, પરંતુ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અને અંતરાય અને પછી હજી એક આપણે લીધું હતું, શું લીધું હતું? જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અંતરાય અને અઘાતી સંબંધી જે શુભ પ્રકૃતિ છે એનો બંધ થશે। આટલું સમજાયું? કારણ કે શું કામ નહીં થાય જગન્ય પરિણામથી મોહનીયનો બંધ કેમ નહીં થાય? કારણ કે અગર એનો બંધ થયા કરે તો પછી એનો પાછો ઉદય આવશે, એ ઉદયમાં પાછા પ્રણામ થશે, એ પ્રણામમાં પાછો બંધ થશે, તો પછી એ ચક્ર તૂટશે ક્યારે? એટલે માટે અહીંયા મોહનીય કર્મ સંબંધી કોઈ પણ આશ્રમ સૂક્ષ્મ લોભ એ ચારિત્ર મોહનીયનો ભાવ હોવા છતાં પણ એ સંબંધી કોઈ પણ મોહનીયની પ્રકૃતિનો આશ્રમ નહીં થાય। આ એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો। કેમ? કારણ કે હવે 10મા ગુણસ્થાનનો અંત, એક અંતર્મુહૂર્તનો જે 10મા ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ છે, એ ગુણસ્થાનનો કાળ પૂરો થતા 10મા ગુણસ્થાનનો અંત આવતા 11મા ગુણસ્થાનમાં કે 12મા ગુણસ્થાનમાં જીવ પ્રવેશ પામતા પૂર્ણ વિતરાગી થઈ ગયા। હવે જે જીવ એક અંતર્મુહૂર્ત બાદ પૂર્ણ વિતરાગી થઈ જવાનો છે, મોહનીય કર્મની સત્તાનો યા તો ક્ષય યા તો સંપૂર્ણ મૌનીય કર્મની સત્તાનો યા તો ક્ષય યા તો ઉક્ષમ થવાનો છે, તો એને હવે મૌનીયનો બંધ ન હોય છે. લોજિક આટલું સરસ છે, સમજાય છે બધાને ખ્યાલ આવ્યો? એક પોઈન્ટ એ લીધો તો. હવે સેકન્ડ પોઈન્ટ, આ ગુણસ્થાનમાં બીજો પોઈન્ટ, દસમા ગુણસ્થાન સંબંધી બીજો પોઈન્ટ, આ ગુણસ્થાનમાં આઠે આઠ, થોડું સાંભળજો ગાંધી, આઠે આઠ કર્મ નો ઉદય છે અને આઠે આઠ કર્મની સત્તા. આનાથી હવે આગળ જઈશ ત્યારે એક ડિફરન્ટ પોઈન્ટ આવશે, એટલે આ પોઈન્ટ મૂકું છું. આઠે આઠ કર્મ નો ઉદય, તમે કહેશો આઠ નો, હા આઠ નો, કારણ કે હજી સાવિત્ર મૌનીય નો ઉદય છે, એટલે મૌનીય નો ઉદય કહેવામાં આવશે. તો આઠ નો ઉદય અને આઠે આઠ કર્મ ની સત્તા દસમા ગુણસ્થાન સુધી જોવામાં આવે, એક સામાન્ય કથન છે આ. હવે આમાં સૂક્ષ્મતાથી જશો તો ઘણી બધી વાતો છે, પરંતુ એક સામાન્ય કથન, સામાન્ય ચર્ચા કરતા દસમા ગુણસ્થાનમાં શું કીધું? આઠે આઠ કર્મ નો ઉદય છે અને આઠે આઠ કર્મ નો શું છે? હવે આઠમાં મોહનીય નો ઉદય માં સૂર્યનો માત્ર એક સૂક્ષ્મ લોભ નો ઉદય છે, પરંતુ ઉદય તો છે, અને એ ઉદય એક કથાઈ સંસ્થા હોવાના કારણે નવીન પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અને અનુભવ ચારે પ્રકારમાં બંધ થાય છે. સમજાય છે? દસમા કયા ગુણસ્થાન થી કયા ગુણસ્થાન સુધી સાંપ્રદાયિક આશ્રવ હોય, અગર એમ પ્રશ્ન પૂછું તો શું ઉત્તર આપશો? સાંપ્રદાયિક આશ્રવ કયા ગુણસ્થાન થી કયા ગુણસ્થાન સુધી હોય, કસાઈ સહિત નો આશ્રવ કયા ગુણસ્થાન થી કયા ગુણસ્થાન સુધી હોય, જેમાં પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભવ ચારે પ્રકાર નો બંધ થાય. એક થી દસ ગુણસ્થાન સુધી સાંપ્રદાયિક આશ્રવ જેમાં ચારે પ્રકારના બંધ થાય છે, એટલે માટે ત્યાં ઉદય આઠે આઠ નો અને સત્તા પણ આઠે આઠ કર્મ ની કહેવામાં આવે છે. આટલું સમજાયું? શું કીધું, ખ્યાલ આવ્યો? આટલો. હવે આગળ જો ત્રીજો પોઈન્ટ. હવે શ્રેણીના ગુણસ્થાનની આ ચર્ચા ચાલી રહી છે. આપણે ગયા વખતે પણ વાત કહી હતી કે શ્રેણીના જે ચાર ગુણસ્થાન ઉપશમના અને ચાર ગુણસ્થાન શપથ શ્રેણીના છે, એમાં આ ત્રણ ગુણસ્થાન આઠ નવ અને દસ, એ ત્રણ ગુણસ્થાનમાં ઉપશમ અને ક્ષયનો પુરુષાર્થ થાય છે અને અગિયાર અને બાર નું ગુણસ્થાન એનું સ્વર છે. તો પુરુષાર્થના ક્રમમાં જોવો તો દસમું ગુણસ્થાન એ શ્રેણીના પુરુષાર્થ સંબંધી ક્રમમાં જોવો તો અંતિમ ગુણસ્થાન. એક એક પોઈન્ટ ક્લિયર થાય છે? એક પિક્ચર બનાવજો. આપણે શ્રેણીની ચર્ચા કરી રહ્યા છે, આઠમા ગુણસ્થાનથી એ શ્રેણી પ્રારંભ થઈ અને હવે એની પૂર્ણતા તરફ આપણે જઈ રહ્યા છે, એની આપણે ચર્ચા કરીએ છીએ. આટલું સમજાયું? હવે આગળ આ ગુણસ્થાનમાં આવી ગયું સાંપ્રદાયિક આશ્રવ છે, એ વાત આવી ગઈ, તેથી ચારે પ્રકારનો બંધ છે. હવે અહીંયા એક ઇમ્પોર્ટન્ટ વાત, દસમા ગુણસ્થાન સુધી, હવે આઈ એમ લિટલ બિટ ટચિંગ ધ ઇલેવન્થ ગુણસ્થાન ઓલ્સો. હવે સાંભળો, વાત થોડી ઇલેવન્થ ગુણસ્થાનની, અગિયારમા ગુણસ્થાનની પણ પ્રારંભ થઈ જશે. અહીંયા દસમા ગુણસ્થાન સુધી બે પ્રકારની શ્રેણી ઉપર આરૂઢ થયેલા મુનિરાજ દસમા ગુણસ્થાન સુધી તો સાથે સાથે ચાલે છે. સમજાયું? એક્ઝામ્પલ લો કે એક મુનિરાજ શપક શ્રેણી પર આરૂઢ થયા, છઠ્ઠા સાતમામાં ઝૂલતા હતા, અને એક મુનિરાજ છઠ્ઠા સાતમામાં ઝૂલતા હતા અને ઉપશમ શ્રેણી પર આરૂઢ થયા. સમજાયું? એટલું એક મુનિરાજ શપક શ્રેણી, એક મુનિરાજ ઉપશમ શ્રેણી પર આરૂઢ થયા. હવે એ ઉપશમ અને શપક શ્રેણી પર આરૂઢ થયેલા મુનિરાજની યાત્રા સાથે કયા ગુણસ્થાન સુધી રહેશે? બોલો જલ્દી, પ્રશ્ન ક્યાં છે? કયા ગુણસ્થાન સુધી એમની યાત્રા સાથે રહેશે? તો કે દસમા ગુણસ્થાન સુધી બે મુનિરાજ સાથે રહેશે. પોઈન્ટ સમજાય છે? પરંતુ આપણે કહીએ ને કે સાથે નીકળ્યા હોય પછી તમને ક્યાંય જવું હોય અને મને તો શું થઈ જાય, રસ્તા બદલાય, ખબર સમજાય છે? તો રસ્તા બદલાય. એવી રીતના દસમા ગુણસ્થાન સુધી સાથે રહેલા બે મુનિરાજ આગળ હવે અગિયાર અને બારમા ગુણસ્થાનમાં એ બે મુનિરાજના રસ્તા છૂટા પડી જાય. હવે એની આખી વિસ્તારથી ચર્ચા આપણે હવે કરવાની છે, બરાબર? તો સાથે રહેવા વાળા ગુણસ્થાન ક્યાં સુધી? તો કે બે મુનિરાજ, બરાબર છે, દસમા ગુણસ્થાન સુધી સાથે રહે. હવે આગળ આ દસમા ગુણસ્થાન માં પણ, નેક્સ્ટ પોઈન્ટ, દસમા ગુણસ્થાન માં પણ શું કીધું કે જે વિતરાગતા છે એ વિતરાગતા જે નવમા વર્ષસ્થાનમાં જેટલો પણ સમય મુનિરાજો રહે છે, કોઈ પણ મુનિરાજ કોઈ પણ ક્ષેત્રના મુનિરાજ હોય, જેવી રીતના નવમા વર્ષસ્થાનમાં પ્રત્યેક સમયે સુનિશ્ચિત વિતરાગતા જોવામાં આવે છે, એવી રીતના દસમા વર્ષસ્થાનના પ્રત્યેક સમયે મુનિરાજની અંદર સુનિશ્ચિત વિતરાગતા જોવામાં આવે છે. આ એક પોઈન્ટ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે દસમા વર્ષસ્થાનમાં પણ વિતરાગ પ્રણામ કેવા છે બધા મુનિરાજના, તો કે સુનિશ્ચિત, બરાબર, સુનિશ્ચિત વિતરાગ પ્રણામની વૃદ્ધિ થઈ રહી છે. એ મૂકવા કે શું થઈ રહી છે, વિતરાગ પ્રણામની વૃદ્ધિ થઈ રહી છે. એક પોઈન્ટ. હવે આગળ જુઓ, હવે આ એક બહુ સરસ પોઈન્ટ છે જે આપણે હમણાં વચ્ચે સ્વાધ્યાયમાં ડેલીમાં પણ જીવો હતો, યત્ન સાધ્ય અને સહજ સાધ્યનો પોઈન્ટ જીવો હતો, યત્ન સાધ્ય અને સહજ સાધ્યનો. તો અહીંયા પણ એ વાત ઘટિત થાય છે, યત્ન સાધ્ય એટલે પુરુષાર્થથી માર્ગની પ્રાપ્તિ અને સહજ સાધ્ય એટલે સહજતાથી એ માર્ગ ઉપર. તો હવે બે વસ્તુ અહીંયા ઘટિત કરો, તો દસમા વર્ષસ્થાનમાં કે કોઈ પણ વર્ષસ્થાનમાં યત્ન સાધ્ય પણ શું છે અને સહજ સાધ્ય પણ શું છે. થોડોક આ અધ્યાત્મનો ટોન છે, થોડુંક આ દ્રવ્યાનિયોગનું જોડ છે. યત્ન સાધ્ય અને સહજ સાધ્યની સિદ્ધિ શું છે? યત્ન સાધ્ય તો કે મુનિરાજ નો યત્ન એટલે કે એકમાત્ર બુદ્ધિપૂર્વક નો પુરુષાર્થ તો પોતાના આત્મામાં લીન રહેવું છે. સમજાય છે? હવે એ યત્ન સાધ્ય એટલે માર્ગ કેવો છે કે ભાઈ યત્ન સાધ્ય છે. શું યત્ન? શું પ્રયત્ન? શું પુરુષાર્થ? તો કે પોતાના આત્મામાં સ્થિર રહેવું, ડગવું નહીં. કારણ કે આગળ બધો આખો માર્ગ ચારિત્ર નો છે ને, લીનતા નો છે ને, સ્થિરતા નો છે. તો એ લીન રહેવું એ યત્ન સાધ્ય અને સહજ સાધ્ય શું? સ્વરૂપમાં લીન રહેતા, સ્વરૂપમાં લીન રહેતા. જલ્દી 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 અતિન્દ્રિય આનંદ ની ઉપલબ્ધિ થવી એ સહજ સાધ્ય, વિતરાગતા ની વૃદ્ધિ થવી એ સહજ સાધ્ય, રાગ ભાવ નું ક્રમિક કૃષ્ટિકરણ આવ્યું તો નહીં શબ્દ કૃષ્ટિકરણ, તો રાગ ભાવ નું ઘટવું ક્રશ થવું એ સહજ સાધ્ય, કર્મ નો ક્ષય થવો એ સહજ સાધ્ય, ખ્યાલ આવે છે? ગુણસ્થાન નું આગળ વધવું એ સહજ સાધ્ય, એ બધું સહજતાથી પ્રગટ થાય છે. પરંતુ એમાં યત્ન શું છે? તો કે યત્ન એકમાત્ર પોતાના આત્મામાં લીન રહેવું એ યત્ન. બે વાત થઈ ગઈ, આ એક પોઈન્ટ થયો, બરાબર છે? હવે આગળ દસમા ગુણસ્થાન સુધી કસાય અને યોગ, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમા. હવે તમે મને કેવી ઉપાસ શબ્દ બોલ્યો, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમા, કસાય અને યોગ, આ પાંચ શબ્દ છે, બરાબર? હવે મને કોઈ દસમા ગુણસ્થાનમાં શું છે આ પાંચમાં? જલ્દી, મિથ્યાત્વ ગયું, ગયું, અવિરતિ ગયું, વેરી, પ્રમાણ વેરી ગુડ, નિત્યાત્વ અવિરતિ પ્રમાણ કસાય વેરી ગુડ અને યોગ વેરી. નિત્યાત્વ અવિરતિ પ્રમાણ કસાય અને યોગમાં કસાય અને યોગ નો સદભાવ છે, પણ અવિરતિ નિત્યાત્વ અવિરતિ અને પ્રમાદ નો શું થઈ ગયો છે? અભાવ થઈ ગયો. આટલી વાત સમજાઈ એકદમ બરાબર? ચલો આગળ, હવે આગળ આપણે હવે ચાલુ કરીએ. કયું ગુણસ્થાન આગળ ચાલુ? એક મંદાજી નો મેસેજ આપી ગુણસ્થાન આગળ. હવે ગુણસ્થાન ચાલુ કરીએ આપણે, અહીંયા અહીંયા મારી સામે ગુણસ્થાન હવે ચાલુ કરીએ છીએ 11, બરાબર છે? હવે 11 નું ગુણસ્થાન જુઓ. પહેલા તો એનું નામ જુઓ, સૌથી પહેલા એનું નામ છે ઉપશાંત મોહ ગુણસ્થાન. 11 માં ગુણસ્થાન ના હવે આપણે એક એક પોઈન્ટ લઈએ. સૌથી પહેલા એનું નામ, આખું નામ જો શોર્ટ માં અગર કહેશો તો ઉપશાંત મોહ. કયું ગુણસ્થાન આવી ગયું? 11મું ગુણસ્થાન, બરાબર છે? હવે 11મું ગુણસ્થાન ક્યારે આવે? પહેલો પ્રશ્ન સામાન્ય, 11મું ગુણસ્થાન કોને આવે? ઉપશમ શ્રેણી ઉપર આરૂઢ થયેલા મુનિરાજ ને 11મું ગુણસ્થાન આવે. આટલી વાત થઈ ગઈ. પહેલી વાત કે ઉપશમ શ્રેણી ઉપર આરૂઢ થયેલા મુનિરાજને 11મું ગુણસ્થાન આવે, અને ઉપશમ શ્રેણીના ગુણસ્થાન 8, 9, 10 અને 11. એક પોઈન્ટ એક. હવે એનું આખું નામ જુઓ, આખું નામ, આખું નામ છે ઉપશાંત कसाई वीतराग छदमत समझाए थे आखो नाम जो आखो नाम माज बता अर्थ आवी गया आखो भाव क्या ना उन्हें सानो आ नाम माज आवी गए सु नाम के उपचार बोलो मारी साथे चलो हमें थोड़ा कर लेक्चर बाकी से बस सानना समझाए थे चलो जल्दी उपचार कसाई उपचार कसाई वीतराग छदमत उपशांत कसाई वितराग छदम बराबर उपशांत नो अर्थ शू थम एट दबाव समझाइए उपशम एट अनुदय समझे को अनुदय तो के चारित्र मोहनीय कर्म मीस प्रकृतिओ नो शू थी गयो अग्यारू मनस्थान विचार करो भावलिंगी दिगंबर संत वन जंगल में विराजमान है बाहर में ओदारिक शरीर है हम आगे एक पॉइंट ले बढ़ू क्लियर थे परंतु एम समझो अग्यार गुणस्थान में प्रवेश पाता जे मोहनीय कर्म की शेष एक प्रकृतिओ थी एक प्रकृति नो शू थी गयो उपशम थी गयो पूर्ण वितरागता प्रगट थी केगता पूर्ण वितरागता प्रगट था फल स्वरूप अविना भावे शू हो जल्दी जल्दी अजीन एक शब्द बराबर बराबर है बराबर वेरी गुड पूर्ण सुख खाली सुख नहीं केव सुख तो पूर्ण वितरागता साथ केव सुख तो के पूर्ण सुख प्रगट थे क्या कया गुणस्थान पूर्ण सुख अग्यार पूर्ण वितरागता जरा विचारी बोलो अठावीस अठावीस मोहनीय कर्मनी प्रकृति नो उपशम छे एक प्रदूषण के सात तो पहला द्वितीय उपशम वक्त उपशम कर याद है कि नहीं कि आगे पाठ पीछे सब पाठ तब बोलता रहो बराबर कितु याद है सात प्रकृति नो तो क्या उपशम करो तो सात मुणस्थान ना बीजा भाग में सायोक्षमिक तमने दृष्टि श्रेणी चढ़वा में समर्थ न होवाना कारण सायोक्षमिक माती द्वितीय ऑप्शन या तो साइज थाई से के नहीं तो जे द्वितीय ऑप्शन सम्यक तो प्रकट करे छे सात प्रकृति नो तो शू थई गयो त्या उपशम थी गये के मोहनियनी अठावीस मे सात नो उपशम तो सात मान थी गये तो अरे सात नो उपशम थी गयो अठावीस मे सात नो उपशम थी जाए तो केटली बाकी तो एक उपशम उपशम एट नीचे दबाई के प्रकृति नो मूल मे अभाव नहीं थो कोई समझाए हमें ए उदाहरण आपे जो परिभाषा के छे एमां बे उदाहरण आपे छे वात ने समझावा माटे तो साथे साथ प्रकृति नो शू थई गयो छे उपशम थई गयो छे नीचे दबायेली छे एनो अनुदय छे ए अनुदय ना फळ मां ए उपशम दशा ना फळ मां शू प्रगट थाय छे पूर्ण वितरागता अने पूर्ण सुख केवू केवू सुख अने केवी वितरागता कोना जीवी तो के सामर्थ्य जानती कोना जीवी तो के बार गुणस्थान तेर चौदह सिद्ध भगवान ने जेव सुख है ए जाति नु सुख परंतु क्वांटिटी में फरक है जाति में क्वालिटी में फरक नहीं क्वांटिटी में फरक केम है एक पॉइंट जो अग्यार गुणस्थान में क्वांटिटी में फरक केम है कारण के चौथा गुणस्थान थी दस गुणस्थान सुधी साचु सुख आप लीए थे बनवा अग्यार गुणस्थान पूर्ण सुख बार गुणस्थान पर पूर्ण सुख अग्यार बार बे गुणस्थान पूर्ण सुख तेर चौदह अनंत दशा प्रगट थता अनंत सुख अने सिद्ध भगवान ने अव्याबाद सुख भाई आ फरक केम पारो छो तो के एमा पर अद्भुत लॉजिक शु लॉजिक छे केम पूर्ण सुख अग्यार बार पूर्ण सुख केम वितरागता तो पूर्ण थी गई वितरागता पूर्ण थी गई कि नहीं अग्यार बार तेर चौदह अने सिद्ध भगवानी वितरागता में कोई अंतर नहीं तमने ख्याल आए थे भाव वाचन थाय छे जेवी वितरागता सिद्ध भगवान ने प्रगट थई एवी ज वितरागता अग्यार मां गुणस्थान वाला उपशम स्वयंना उपशांत मोह गुणस्थान मां पण छे तो वितरागता में तो अंतर नहीं तो सुख में अंतर के मारो प्रश्न आ કેમ છે અંતર સુખમાં? એકમાં પૂર્ણ સુખ કીધું, એકમાં અનંત સુખ કીધું, એકમાં અવ્યાવાદ સુખ કીધું. એનું કારણ એ છે કે 11 અને 12 માં વર્ણસ્થાન સુધી ચોથો શબ્દ જો શું છે નામ, જે આખું નામ આપણે બોલ્યા એમાં નામ શું છે ધર્મ. કેવા છે હજી 11-12 વર્ણસ્થાન માં મુનિરા છદમસ્ત છે. કેવા છે છદમસ્ત? એનો અર્થ શું કે છદમસ્ત નો અર્થ છદ એટલે જ્ઞાનાવરણી દર્શનાવરણી અંતરાય કરોમના ઉદય સહિત અને છદમસ્થ થ એટલે એમાં સ્થિત. સમજાય છે? જ્ઞાનાવરણી દર્શનાવરણી અંતરાય નો અભાવ નથી થયો. માત્ર 11 માં વર્ષાન માં મોહનીય કર્મની 28 પ્રકૃતિ નો શું થયો છે? ઉપક્રમ થયો છે. એટલે શું કહેવામાં આવશે કે 11મા વર્ણસ્થાનમાં કેટલી પ્રકૃતિનો ઉદય? તો કે 7 પ્રકૃતિનો ઉદય અને 8 પ્રકૃતિની સત્તા. પકડજો એક એક પોઈન્ટ, હવે ફટાફટ ચાલુ છે કારણ કે વિષય બહુ બધો છે. કેટલું શું કીધું? 11મા વર્ણસ્થાનમાં કેટલી પ્રકૃતિની સત્તા? તો કે 8 પ્રકૃતિની સત્તા અને 7 પ્રકૃતિનો ઉદય. 7 કર્મનો ઉદય હોવા છતાં 7 કેવી રીતના? સમજાય છે? પકડજો, 7 કેવી રીતના? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, વેદનીય, આયુ, નામ અને ગોત્ર. આ 7 પ્રકૃતિનો ઉદય ચાલે છે. 7 પ્રકૃતિના ઉદયના વચ્ચે પણ મુનિરાજ મોહનીય કર્મનો ઉપક્ષમ થવાના કારણે પૂર્ણ વિતરાકતા ભોગવે છે. અને છદમત એટલે છે કારણ કે 3 ભાતી કર્મ હજી બાકી છે. અને 3 ભાતી કર્મ બાકી છે એટલે જ્ઞાનાવરણી નો ઉદય છે. એટલે કેવળ જ્ઞાન નથી, 11મા ગુણસ્થાનમાં કેવળ જ્ઞાન નથી, 11મા ગુણસ્થાનમાં અનંત વીર્ય નથી, અનંત જ્ઞાન નથી. હવે અનંત વીર્ય નથી તો એ તાકાત તો જોવે ને, અનંત તાકાત અનંત સુખને જીવવા માટે અને અનંત સુખને જાણવા માટે અનંત જ્ઞાન અને અનંત વીર્ય જોઈએ. હજી એ પ્રગટ થયું નથી એટલે 11મા ગુણસ્થાન ને 12મા ગુણસ્થાનમાં સુખ પૂર્ણ છે પણ અનંત નથી. સમજાય છે કે કઠિન પડે છે? ખ્યાલ આવે છે? સામર્થ જોઈએ ને, સામર્થ એ સામર્થ પ્રગટ થશે 13મા, એ અનંત જ્ઞાન પ્રગટ થશે 13મા, અને ત્યારે એ સુખ ઉપર અનંત નો ઉપચાર આપવામાં. હમણાં એ સુખ કેવું છે? પૂર્ણ છે, અનંત નથી. એક આ પોઈન્ટ છે. કેટલા કર્મની સત્તા 11મા? જલ્દી, 8 કર્મની સત્તા. કેટલા કર્મનો ઉદય? તો 7 કર્મનો ઉદય. કોને છોડીને? મોહનીયને છોડીને. 3 ઘાતી, 4 અઘાતી, એ 7 કર્મનો શું ચાલે છે? ત્યાં ઉદય ચાલે છે. નેક્સ્ટ પોઈન્ટ, 11મું ગુણસ્થાન ઇઝ ઇક્વલ ટુ જે અંતરાત્મા કયું છે ને, બહિરાત્મા, અંતરાત્મા ને તો પરમાત્મા, પરમાત્મા તો અંતરાત્મામાં જે જગન્ય મધ્યમ અને ઉત્તમ અંતરાત્મા, તો 11મો ગુણસ્થાન શું છે? ઉત્તમ અંતરાત્મા પણ છે. કલ્પનાની બહાર છે કે પૂર્ણ વિકરાગતાનો ભોગ કરી રહ્યા છે. હજી મુનિ અવસ્થા છે, વન જંગલમાં વિરાજમાન છે, આપણા જેવા ઓદારિક શરીર છે, 7 કર્મનો ઉદય છે, 8 કર્મની સત્તા છે. વિચાર કરો, જ્ઞાન સંયોક્ષમ ભાવે છે, સદમસ્ત છે. જ્ઞાન કયા ભાવે છે બોલો? 11મા ગુણસ્થાનમાં જ્ઞાન કયા ભાવે છે? થઈ ગયું છે 5 ભાવ થઈ ગયા કે પાછા લેવા છે ગુણસ્થાન પછી? જલ્દી બોલો. જ્ઞાન કયા ભાવે છે? દર્શન કયા ભાવે છે? વીર્ય કયા ભાવે છે? તો કે સંયોક્ષમ ભાવે છે. જ્ઞાન દર્શન વીર્ય સંયોક્ષમ ભાવે છે, પરંતુ શ્રદ્ધા અને સુખ અને ચારિત્ર એ પૂર્ણતાને પામે. પ્રશ્ન પૂછું એક, આ ગુણસ્થાન વાળાને ખ્યાલ હશે, જે ગુણસ્થાન આપણે થઈ ગયું છે ને, એક પ્રશ્ન પૂછું છું. 11 આન્સર જ કહી દે, આવું છે મારું કામ. પ્રશ્નનો ઉત્તર કઈ, આન્સર જ કહી દીધો. ચલો વાંધો નહીં, હવે મને ઘટિત કરીને બતાવજો. 14 ગુણસ્થાનમાં કયું એવું ગુણસ્થાન છે? તમે કહેશો 11મું. કયું એવું ગુણસ્થાન છે કે જે ગુણસ્થાન માત્રમાં, વેરી ગુડ, કયું એવું ગુણસ્થાન છે કે જે ગુણસ્થાન માત્રમાં સમાન છે. ચલો જલ્દી સુધી કરો, આ નવો પોઈન્ટ જ છે. બહુ બધા પોઈન્ટ છે, શું કરવું બોલો. કાલે આખો દિવસ વાંચી હતી એમ થયું, આ લઉં કે આ લઉં કે આ લઉં કે આ લઉં. ચલો જેટલું આવે. પાંચ ભાવ અગિયારમાં વય સ્થાનમાં સુધ થશે. પાંચ ભાવ પાંચે પાંચ સાથે. ઇટ ઓનલી ઇલેવન્થ ગુણસ્થાન, ઓનલી ઇલેવન્થ, કે જેમાં પાંચે પાંચ ભાવ એક સાથે સિદ્ધ થાય છે. સિદ્ધ કરશું જલ્દી, હે મૃત્યુ કામ છે, જલ્દી જલ્દી. પાંચ ભાવ માંથી પહેલા તો કયો લઈ લેવાનો? પારિણામિક ભાવ. પાંચ ભાવ ના નામ પણ યાદ નહીં હોય તો ગજબ થઈ જશે ને. પારિણામિક ભાવ, તો પારિણામિક ભાવ અગિયારમાં ગુણસ્થાને છે કે નહીં? જલ્દી મારી સાથે, મારી સામે અહીંયા જો પાંચે પાંચ ભાવ. ફેસ્ટિવલ તો બધાને જલ્દી પાંચે પાંચ ભાવમાં પારિણામિક ભાવ કહેવો, બરાબર છે? અરે ઔદૈક ભાવ છે કે નહીં? કારણ કે ઔદૈક ભાવ તો ચૌદમા ગુણસ્થાન સુધી હોય છે ભાઈ. હવે અગિયારમાં પણ ઓ ગોડ, કઈ સમજાતું નથી. હમણાં તો તમે કીધું કે સૂક્ષ્મ લોભ લોકો ના ભાવ થઈ ગયો, મૌન્ય ના ભાવ થઈ ગયો, કઈ કાઈ માત્ર નો ભાવ થઈ ગયો. તો હવે કયો ઔદૈક ભાવ લાગ્યો અગિયારમા ગુણસ્થાનમાં? અગિયારમા ગુણસ્થાનમાં હવે કયો ઔદૈક ભાવ? તમે કોઈ પૂર્ણ વિતરાગી થઈ ગયા. કોઈ સમજાય છે? પૂર્ણ વિતરાગી જીવ ને ઔદૈક ભાવ. અરે ગજબ થઈ ગયું. હા છે ને. અરે વેરી ગુડ. અવર આજે વિચાર વાળા બોલે છે બધા. અવર સિદ્ધત્વ નામનો ઔદૈક ભાવ. આજી યોગ નું કંપન છે, વહી સમજાય છે? આજી ચાર અઘાતી કર્મ અને ત્રણ ઘાતી કર્મ નો ઉદય ચાલી રહ્યો છે ભાઈ. એટલે આજી ઔદૈક ભાવ છે, અજ્ઞાન નામનો ઔદૈક ભાવ છે. અજ્ઞાન નામક ઔદૈક ભાવ, ઔદૈક ભાવ ના 21 ભેદ યાદ કરો, આપણે કૈલાતા બોલ. અજ્ઞાન નામનો ઔદૈક ભાવ છે. અજ્ઞાન એટલે મિથ્યા જ્ઞાન નહીં, અજ્ઞાન નામનો ઔદૈક ભાવ એટલે કેવળ જ્ઞાન નથી થયું, એવો જ્ઞાન ની પણ હજી અલ્પતા છે, જ્ઞાન ની પણ હજી અધુરાંશ છે, એ ઔદૈક ભાવ છે. પોઈન્ટ શું આવ્યો તો કે અગિયારમાં ગુણસ્થાનમાં પાંચ ભાવ, એમાં પારિણામિક ભાવ, એના પછી આપણે શું સિદ્ધ થયું? ઔદૈક ભાવ. હવે આપણે ખદમત બોલ્યા કે નહીં? ખદમત બોલ્યા કે નહીં? તો ખદમત હોવાના કારણે કયો ભાવ? વેરી ગુડ, સાયોક્ષમિક ભાવ. કરો સાયોક્ષમિક ભાવ, પછી જ્ઞાન દર્શન અને વીર્ય નો સાયોક્ષમિક ભાવ. જ્ઞાન દર્શન વીર્ય નો સાયોક્ષમિક ભાવ. ત્રણ થઈ ગયા જલ્દી પાછળ. ત્રણ દીપાવલી કયા ત્રણ થયા? પારિણામિક ભાવ, આજે દેખાયા મને એટલે પારિણામિક ભાવ, ઔદૈક ભાવ અને સાયોક્ષમિક ભાવ. હવે મને કહો બે ભાવ કયા આવશે? ઔક્ષમિક તો આવશે જ ને, કેવી રીતે આવશે બોલો? કારણ કે ઉપસંશ્રેણી થયા છે એટલે ઔક્ષમિક. ઔક્ષમિક ભાવના કેટલા ભેદ છે? એક્સેલન્ટ, વેરી ગુડ, સારું, મને સારું લાગ્યું. કેટલા ભેદ છે? કયા કયા? ઔક્ષમિક સમ્યક્ત્વ, જે ઓલરેડી દ્વિતીય ઓક્ષમ થઈ ગયું, અને ઔક્ષમિક ચારિત્ર, જે અગિયારમા ગુણસ્થાનમાં પ્રગટ થાય. તો ઔક્ષમિક ભાવ તો છે, સમજાય છે? તો પારિણામિક ભાવ, સાયોક્ષમિક ભાવ, ઔદૈક ભાવ, ઔક્ષમિક ભાવ. હવે પ્લીઝ, તમે સાઈ ભાવ તો બોલતા જ નહીં, તો હું બોલી શકું કારણ કે છે સાઈ ભાવ. અગિયારમા ગુણસ્થાનમાં પરવાના જે નિયમથી નીચે આવવાના છે એવા મુનિરાજ ને અગિયારમા ગુણસ્થાનમાં સાઈ ભાવ ક્યાંથી લાવ્યા? ક્યાંથી લાવ્યા સાઈ ભાવ? ક્યાંથી લાવ્યા સાઈ ભાવ? ક્યાંથી લાવ્યા? ના, બારમા ગુણસ્થાન જેવી, ગુડ ટ્રાય, ગુડ ટ્રાય, બારમા ગુણસ્થાન જેવી ભીત લાગતા છે. પરંતુ મને તો સિદ્ધ કરીને બતાવો કે સાઈઝ ભાવ કેવી રીતે? વેરી ગુડ. શું વાત કરી હતી? આપણે થોડું રિવાઇઝ કરતા રહીશું ને તો ખ્યાલ આવશે. સાઈઝ ભાવ કેવી રીતના? તો કે જે મુનિરાજ સાઈઝ સમ્યક્તિ હોય યા દ્વિતીયોક્ષમ ઓપ્ટિમિક સમ્યક્તિ હોય, સાઈઝ સમ્યક દ્રષ્ટિ બે શ્રેણી ચડી શકવામાં સમર્થ છે. આવ્યું તો કે નહીં? સાઈઝ સમ્યક દર્શન સહિત શ્રેણી ચડી ઉપક્ષમ. સમ્યક દર્શન કયું? અરે બોલો, બોલશો નહીં તો મજા નહીં આવે. સમ્યક દર્શન કયું? સાઈઝ. અને શ્રેણી કઈ ચડી? ઉપક્ષમ. તો ઉપક્ષમ શ્રેણી ચડી તો ઉપક્ષમ ભાવ તો હોય જ, પણ સાઈઝ સમ્યક્ત્વ સહિત ઉપક્ષમ શ્રેણી ચડી એટલે સાઈઝ ભાવ પણ અગિયારમા ગુણસ્થાનમાં સિદ્ધ થાય. બોલો જલ્દી. પાંચે ભાવ એકી સાથે એક જ મુનિરાજને એક જ ગુણસ્થાનમાં પાંચે ભાવ જોવામાં આવે છે, એ ગુણસ્થાન છે અગિયારમું ગુણસ્થાન. ખ્યાલ આવે છે? સમજાયું એટલી વાત? ચલો હવે આપણે આગળ વાત કરીએ. उपशम नाम आपको चाहिए नाम चाहिए स्वयं नाम उपशांत कटाई वीतराग छत्म अभी भी बधु वीतराग का पंच है। अच्छा हमें नेक्स्ट पॉइंट पहला वीतराकता प्रगट की ई रीत है आखो ई रीत है घना बदा सामने रीत है पहला वीतराकता प्रगट था है कि पहला सर्वज्ञ था है। अगर एवं न था तो राग हो गए अने केवल ज्ञान सही जाए तो तू करते बोलो रागी जी करते तू खबर पड़े थे केवल ज्ञान सही जी अने राग बाकी थे तो पत्नी की बाकी दुनिया ने उत्तर पाठन करी हाँ એટલે પેલા નિયમ થી શરત કે જીવ પેલા નિયમ થી વિતરાગી થાય અને પછી જ નિયમ થી તો અરે સર્વજ્ઞ થશે ને સર્વજ્ઞ સાથે જે શંકર ને જે ઉપદેશ વાળા કેવડી હશે એ હિતોનો ઉપદેશ ની સેવા હું આજથી કેવડી ના પણ સાત પ્રકાર 13મા વર્ષમાં આવશે બધી ચર્ચા ખ્યાલ આવે છે વેર વિથ મી ફોર 5-10 મોર લેક્ચર ઓફ ગુણસ્થાન પણ એટલી સરસ ચર્ચાઓ છે ચલો જલ્દી આવી ગયું સ્વયું પેલા વિતરાગી થાય અને પછી તો એનો અર્થ એ થયો કે ખદમત અવસ્થામાં પણ જે વિતરાગી થઈ જાય ઔદિક અજ્ઞાનના કારણમાં પણ જીવ વિતરાગી થઈ જાય આઠ આઠ કર્મની સત્તા અને સાત સાત કર્મના ઉદયની વચ્ચે જીવ વિતરાગી થઈ શકે એટલે વિતરાગી થવામાં કોઈ બાહ્યના સંયોગ સંયોગી ભાવ ઔદય ભાવ બાધક નથી એવી અદભુત શિક્ષા આપણને 11 અને 12મા વર્ષમાં પ્રાપ્ત સમજાય છે વિતરાગી થવા વિચાર કરો પૂર્ણ વિતરાગી પૂર્ણ વિતરાગતા જેવી વિતરાગતા સિદ્ધ પરમાત્માને છે એવી પૂર્ણ વિતરાગતા 11મા વર્ષમાં ઉપશાંત કશાય એટલે કે ઉપશાંત કશાયને જીતવા વાળા એ નિરાગ આયુ સમજાયું ચલો આગળ હવે આ ઉપશ હવે થોડા નાના નાના પોઈન્ટ છે પછી મેઇન પોઈન્ટ લઈએ ઉપશમ શ્રેણીનું આ અંતિમ સ્થાન છે ઈરિશા જલ્દી ઉપશમ શ્રેણી જે ઈવી પોઈન્ટ આવીને જરાક સમજવામાં જલ્દી ઉપયોગ લગાવજો મજા આવશે ઉપશમ શ્રેણી નું કયું ગુણ સ્થાન છે આ છેલ્લું ગુણ સ્થાન છે ક્યાંથી ચાલુ થયું હતું આઠમા ગુણ સ્થાન થી પ્રારંભ થયું હતું અને આ પર સ્વરૂપ ગુણ સ્થાન છે જે પુરુષાર્થ કર્યો એનું ફળ અહીંયા પ્રાપ્ત થાય છે ઉત્પાદ વય ધ્રુવ ઘટિત કરો જલ્દી ઉત્પાદ બહુ બધા પોઈન્ટ છે જલ્દી ઉત્પાદ વ્યય અને ધ્રુવ ઘટિત કરો દસમા ગુણસ્થાન નો અંતિમ સમયમાં થવા વાળો સૂક્ષ્મ લોભ કષાય પ્રણામ નો વ્યય અને એ જ સમયે 11મા ગુણસ્થાન માં પ્રવેશ પામતા પૂર્ણ વિકરાગ ભાવ નો ઉત્પાદ અને ઉત્પાદ વ્યય માં વ્યાપેલો એવો ધ્રુવ સ્વભાવ એ સૂક્ષ્મ લોભ ના પ્રણામ થી પણ અપ્રભાવિત અને વિકરાગ ભાવ પ્રગટ થયો એનાથી પણ અપ્રભાવિત રહેવા વાળો જાયક એ ધ્રુવ લાંબુ થઈ ગયું ઉત્પાદ બંધુ તો સમજાયું ને દસમા નો વ્યય 11મા નો ઉત્પાદ અને એ વ્યય ઉત્પાદ ના કાર્યક્રમમાં ધ્રુવ સ્વભાવ એ કેવો છે નિરપેક્ષ અપ્રભાવિત રહેવા વાળો દસમામાં હતો દસમામાં મુનિરાજ હતા તો ધ્રુવ સ્વભાવ ને શું ફરક પડ્યો અને 11મા માં આવ્યો તો ધ્રુવ સ્વભાવ ને શું ફરક પડ્યો એટલે પહેલા માટે તો એટલે તમે બેટા છે કઈ ધ્રુવ સ્વભાવને કઈ ફરક પડતો નથી પેલામાં હોય કે 11મા હોય અરે ભાઈ એમ વાત ધ્રુવ સ્વભાવને ફરક નથી પડતો પરંતુ પર્યાય તો દુઃખી થાય છે ને મોહ સહિત રાગ સહિત કસાઈ સહિત જે પર્યાય દુઃખનું વેદન કરે છે એ આકુરતાનું વેદન કરે છે એનો અભાવ કરવા માટેનો આખો આ માર્ગ અને આપણને અવસર પ્રાપ્ત થયો છે થઈ ગયું આ ચલો 11, 12, 13, 14 ચારે ગણસ્થાનમાં વિતરાગતા કેવી તો કે સમાન વિતરાગતા કેવી તો કે સમાન વેરી ગુડ પછી દુઃખ સુખની વાત કરી અજ્ઞાની જીવને શું છે નિરંતર દુઃખનું વેદન જ્ઞાની ધર્માત્માને સાચા સુખનું વેદન 11, 12મા ગણસ્થાનમાં પૂર્ણ સુખ અરિયન ભગવાનને અનંત સુખ અને સિદ્ધ ભગવાનને અવ્યા કે અનંત અને અવ્યા બાદમાં શું કરે આગળ લેશું આપણે એ આગળ આવશે બોલો જલ્દી અનંત અને અવ્યાવાદમાં શું ફરક છે કે આપણે જયારે અરિહંત દશા અને સિદ્ધ દશા કરશું ત્યારે આપણે એમાં અંતર લેશું ચલો આગળ સત્તા કેટલા કર્મની સત્તા કેટલા કર્મની આઠ અને ઉદય કેટલા કર્મનો ભૂલતા નહીં વેરી ગુડ હવે આગળ આગળ જો એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અહીંયા એટલી સરસ વાત સિદ્ધ કરી કે અજ્ઞાન મૂળ સ્થાન પર ફોકસ કરે. અજ્ઞાન મૂળ સ્થાન નો જેટલો કાળ છે એ કાળમાં જેટલો સમય મુનિરાજ રહે છે એટલા સમયે મુનિરાજ ને સત્તામાં મોહનીય સત્તામાં. હવે જો હવે કર્મ ફિલોસોફી સમજો, સત્તામાં મોહનીય આદિ આઠે કર્મ છે. ફોકસ ઓન મોહનીય, કારણ કે હમણાં આપણે અગિયારમાં મૂળ સ્થાનની ચર્ચા કરી રહ્યા છે. તો અગિયારમાં મૂળ સ્થાનમાં સત્તામાં મોહનીય કર્મ છે. અહીંયા એટલી સરસ વાત સિદ્ધ કરી કે સત્તામાં પુણ્ય પ્રકૃતિ હોય, પરિહોય સત્તા એટલે સમજાય છે ને, અબાદાકાર સત્તામાં પરિહોય, ઇન એક્ટિવ પોઝિશનમાં સત્તામાં પુણ્ય પ્રકૃતિ પડી હોય કે સત્તામાં પાપ પ્રકૃતિ પડી હોય, સત્તામાં પુણ્ય પાપની કોઈ પણ પ્રકૃતિ પડી હોય, વર્તમાન પરિણામ સાથે એનો કોઈ સંબંધ નથી. તું ગજબની વાત સિદ્ધ કરી. કેવી રીતના વાત સિદ્ધ કરી કે હમણાં નહીં કે જયારે પાસના ભગવાનને મુનિ અવસ્થામાં કમટનો જીવ ઉપસર્ગ કરી રહ્યો હતો, સંવર નામનો દેવ એ ઉપસર્ગ કરી રહ્યો હતો ત્યારે પાર્શ્વનાથ મુનિરાજની સત્તામાં તીર્થંકર પ્રકૃતિ પડી ગઈ કે નહીં મને? અરે બોલો. હમણાં ક્ષણિક રાજા નરકમાં છે તો નરકની ઘોર વેદના ભોગવવાના કારણે શ્રેણિક રાજાની સત્તામાં તીર્થંકર પ્રકૃતિ પડી છે કે નહીં મને? તીર્થંકર પ્રકૃતિ પડી હોવા છતાં પણ કેટલી મદદરૂપ થાય છે એ તો કહો. એવી રીતના અહીંયા વાત કરી, એવી રીતના અહીંયા શું કે છે કે અગિયારમાં ગુણસ્થાનમાં મોહનીય કર્મ આખો ને આખો પડ્યો છે, પરંતુ વર્તમાન ભાવ સાથે એનો કોઈ સંબંધ ન હોવાના કારણે જેટલો પણ સમય એ અગિયારમાં ગુણસ્થાનમાં મુનિરાજો રહે છે એટલો સમય પૂર્ણ વિતરાગતાને ભોગવે છે, પૂર્ણ સુખને ભોગવે છે. સૂચિત થયું કે સત્તામાં પડેલી કર્મ પ્રકૃતિઓનો વર્તમાન ભાવ સાથે કોઈ સંબંધ નથી. હા, એ પ્રકૃતિ જયારે ઉદયમાં આવશે અને જયારે જીવ એમાં જોડાશે તો અગેન ધેટ સાયકલ વિલ સ્ટાર્ટ. એવી રીતના હવે અહીંયા અગિયારમાં વર્ષસ્થાનમાં સમજો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પહેલા લઈ લઉં છું અને તમને એકદમ ક્લિયર થાય. આપણને ઓલવેઝ એમ થાય અગિયારમાં આ બધાને ખબર છે, ઘણા બધાને ખબર છે અગિયારમાં ગુણસ્થાન માંથી નીચે આવવાનું કારણ શું છે? એક મિનિટ પેલા મને પ્રશ્ન પ્રસ્તુત કરવા, જેના આન્સર આવડે છે એ આન્સર પેલા મનમાં એકદમ રિવાઇઝ કરી. અગિયારમાં ગુણસ્થાન માંથી એ તો ખબર છે ને બધાને કે નિયમથી નીચે આવશે. કેટલી ગજબની વાતો લખી છે આમાં કે જ્યાંથી ઉપર ચડ્યા ચાલુ કર્યું નિયમથી ક્રમસર બરાબર ઉતરતા ત્યાં સુધી તો આવું જ પડશે અને આવે. હવે પ્રશ્ન કે ક્યાંથી ઉપર ચડ્યા, તો સામાન્ય કથન આપણે લઈએ તો છઠ્ઠા ગુણસ્થાન સાતમા ગુણસ્થાનથી આગળ ચડતા સાતમામાં શ્રેણીનો પુરુષાર્થ ચાલુ કર્યો, તૈયારી પૂર્વની. આઠમામાંથી શ્રેણી પ્રારંભ કરી, ઉપશમ શ્રેણી પર આરૂ થયા. હવે એટલી ગજબની વાત છે અહીંયા લખી કે કઈ શ્રેણી પર આરૂ થશે અને ઉપર કયા ગુણસ્થાન સુધી જશે એ નક્કી થશે આઠમા ગુણસ્થાનના અપૂર્વ કરણ પરિણામ ગુણસ્થાનના પહેલા સમય. અપૂર્વકરણ નહીં ખુશામાં, અપૂર્વકરણ ગુણસ્થાનના પહેલા સમયે નક્કી થશે કે ઉપર કયા ગુણસ્થાન સુધી મુનિરાજ જશે. ઇન શોર્ટ કે ઉપશમ શ્રેણી ચડશે કે ચપક શ્રેણી ચડશે, ધેટ વિલ બી ડિસાઇડેડ, પરંતુ એ આઠમા ગુણસ્થાનના અપૂર્વકરણ પરિણામના પ્રથમ સમયથી નક્કી થશે. એ તો ઉદાહરણ શું છે કે બોલ ને તમે આપણે કહીએ ને કે મારો, તો હવે જમીન પર મારો તો એ ઉપર ક્યાં સુધી જશે નક્કી છે. તો હવે એ ક્યાં સુધી જશે એ કોના ઉપર આધારિત છે? અરે બોલો, કોના પર આધારિત છે? કે તમે પોઈન્ટ સમજાય છે કે તમે કેટલા જોરથી માર્યું છે, તમે ખાલી આ મારો તો ક્યાં સુધી જશે,
तो इतनी गलत बात कि एक पुरुषार्थ के उपरियो एक आठवां वृत्तान न पहला समय लगन करने के मिराज ऊपर गया वृत्तान सुदीन पोर्ट से इन शॉर्ट के उपचम न पुरुषार्थ चालू करो एक चपकनो पुरुषार्थ परंतु ये ऊपर गया उपचम थी एक आउटे नीचे बराबर क्या सुदीन वही ख्याल में आ रही है क्या सुदीन जो कि अज्ञान नामा की दस समझाइए अब कोई घड़ा नहीं उठे कि अज्ञान नामा की डायरेक्ट चौथा मांगी जाए अज्ञान नामा की डायरेक्ट पहला मांगी जाए अरे भाई एम क्यारे पन न मिले एम क्यारे पन न मिले केवी रीत न थे तो कि अज्ञान मामा की दस दस मामा की नौ नौ मामा की आठ आठ मामा की सात सात मामा की छठा गुणस्थान सुदीन तो नियम की बराबर क्रमिक रीते नीचे आओ બરાબર છે સમજાય છે અને પછી છઠ્ઠા સ્થાન થી આગળ હવે કયા પ્રકારનો પુરુષાર્થ ઉપાડે છે એના ઉપર નિર્ણય થશે કે આગળ પાછા ક્યાં ચડે છે કે પુરુષાર્થની નબળાઈ આવી ગઈ તો એ નીચે પાંચમામાં જઈ શકે ચોથામાં જઈ શકે પહેલામાં જઈ શકે અને અગર એ પહેલામાં ગયા અને મિથ્યાથી થઈ ગયા અને પાછો એ લાંબા કાળ સુધી સમ્યત્વ પ્રગટ કરવાનો પુરુષાર્થ ન ઉપાડ્યો તો અર્ધ પુરુષ બોલું કે નહીં બોલો જલ્દી સમ્યક દર્શન થઈ ગયું છે એટલે મોક્ષ તો નિયમથી છે પણ એવું પણ બની શકે કે અર્ધ કિંચિત ન્યૂન આખું બોલવું જોઈએ બરાબર કિંચિત ન્યૂન અર્ધ પુષ્કર પરાવર્તનકાર સુધીન પાછા સંસારમાં પરિભ્રમણ કરીને અર્ધ પુષ્કર પરાવર્તનકાર પૂરો થવામાં એક અંતર ઉડકાર બાકી હોય ત્યારે પાછો સમ્યકનો પુરુષાર્થ મુનિ અવસ્થાનો પુરુષાર્થ શ્રેણીનો પુરુષાર્થ સમજાય ચપલશ્રેણીનો પુરુષાર્થ માંડીને એ લાસ્ટના અંતર મુરતમાં અર્યંતને સિદ્ધ દશા પ્રગટ કરીને નિર્વાણને પામે પોઈન્ટ સમજાય છે આ નીચેની વાત આવી છે ઉપરથી નીચે આવે તો પરિણામોની આ વિચિત્રતા છે એટલે મોક્ષમાં પ્રકાશ ગ્રંથમાં પંડિતજીએ લખ્યું શું લખ્યું છે હા પરિણામોને બગાડવાનો પરિણામ બગડે એનો ભરી રાખો અને સુધરે એનો ઉપાય લખ્યું છે ને સમજાય છે તો શું કીધું કે એ પરિણામોની વિચિત્રતા હવે ઉલટું પણ કીધું આ તો નીચે આવવાની વાત કરી હવે ઉલટું સમજાય છે થોડું પોઝિટિવ પણ જોઈએ ને બોલો જલ્દી ઉલટું શું આવશે તો કે નિત્યની ગોધ આપણે બધી ચર્ચા થઈ રહી છે નિત્યની ગોધ ઇતર નિગોધ અક્ષય અનંત નિગોધ આ બધી ચર્ચા થઈ રહી નિત્ય નિગોધમાં પડેલો જીવ આ ચર્ચાઓ આ વાતો આ કરણા નિયોગ આ અનિયોગ એટલો બધો વૈરાગ્ય આપે છે કે નિત્ય નિગોધમાં પડેલો જીવ એટલે શું નિત્ય નિગોધ એટલે શું કે આજ સુધી એકે વાર એકે સમય માટે નિગોધમાંથી નીકળ્યો ન હોય જીવ નિગોધમાંથી અનાદિકાળથી નીકળ્યો નથી એવો નિત્ય નિગોધનો જીવ નિત્ય નિગોધમાંથી નીકળી છ મહિના આ સમયમાં જેટલો આ જીવ નીકળે છે એમાં નીકળીને એકાદ ભાવ કરીને મનુષ્ય ગતિમાં આવીને આઠ વર્ષની ઉંમર થતા એક અંતર મુહૂર્તમાં મુનિ દીક્ષા ધારણ કરી સમ્યક દર્શનનો પુરુષાર્થ કરી તપશ્રેણી માનવાનો પુરુષાર્થ કરીને એ જીવ એક અંતર મુહૂર્તમાં કેવળી અને સ્થિત અને નિર્વાણને પ્રાપ્ત કરી શકે કેટલા વર્ષના મુનિરા કેટલા સમય પછી આઠ વર્ષમાં થયા પછી કેટલા સમય પછી એક અંતર મુહૂર્તકાળ વ્યક્તિ બોલો એક અંતર મુહૂર્તકાળ નથી ક્યારેક સ્વર્ગમાં ગયા નથી ક્યારેક નરકમાં ગયા હવે બધું ક્યાં દેખાશે તો કે કેવળ જ્ઞાનમાં દેખાશે આપણે કે ને કે ચલો જરાક અહીંયાથી અહીંયા જઈએ છીએ તો બધું જોતા જઈએ જોતા જઈએ જોતા જઈએ આપણને તો ઘણું એમ થાય કે બધું જોતા જઈએ આ જીવે તો કાંઈ નથી જોયું પરંતુ હવે તેમાં જોશે તો કે હવે કેવળ જ્ઞાનમાં જોશે કારણ કે એમને માત્ર પુરુષાર્થ પોતાના આત્મામાં સમાવાનો અજ્ઞાનનું ગુણસ્થાન કેટલું ગજબનું છે ખ્યાલ આવે છે કે નહીં પરિણામોની વિચિત્રતાની વાત છે જે ઔક્ષમિક ભાવના ભેવ જે ભેદ છે એ ભેવ ભેદ અહીંયા પૂરા થાય ઔક્ષમિક સમ્યત્વ અને ઔક્ષમિક ચાર હવે ઘણાને પ્રશ્ન એમ થાય કે આનાથી આગળ કેમ નથી જતા કેમ નથી જતા અગિયારમાંથી બારમાંમાં કેમ નો અગિયારમાંમાં એવું પુરુષાર્થ પાછું કરી લે ને કઈ નો સમજાય છે શું પ્રશ્ન પૂછું છું? અગિયારમાં પૂર્ણ નિર્વાસતા છે તો ત્યાં એ શૈન પૂરેપૂરો પ્રસાદ કરી દે ને. અરે ભાઈ, ઉપશમ શ્રેણી વાળો જીવ, ઉપશમક જીવ, એની પર્યાય નીચ એવી યોગ્યતા છે કે અગિયારમા ગુણસ્થાન થી આગળના ગુણસ્થાનમાં એ પ્રવેશ પામી શકશે નહીં. આવી વાત ક્લિયર થઈ ગઈ? એકદમ બરાબર. તો શું વાત આવી? પરિણામોની વિચિત્રતાની વાત આવી. ઉપશમ અગિયારમા ગુણસ્થાનનું આપણે આખું નામ બોલ્યા, આપણે સુખના પ્રકાર જોયા, બરાબર. હવે મને કહો, આ અગિયારમા ગુણસ્થાનના કેટલા ભેદ, બે ભેદ થશે કે નહીં? અહીંયા પણ બે ભેદ થશે. ઉપશમક અને નહીં થાય, નહીં થાય અંકિતાબેન, કેમ? અરે બે ભેદ કેવી રીતના થાય? અહીંયા તો માત્ર ઉપશમક મુનિરાજ આવે છે, અહીંયા શપક શ્રેણી વાળા મુનિરાજ તો આવતા છે, એટલે અહીંયા માત્ર એક ભેદ છે. ચલો હવે આપણે આગળ વધીએ. હવે આપણે એક એક પોઈન્ટ જોઈએ જોવામાંથી. એની પરિભાષા જોઈએ. હવે એક એક આપણે પોઈન્ટ પૂરા કરીએ, કારણ કે ઓવરઓલ જે આખી ચર્ચા છે એ ઓલમોસ્ટ થઈ. એક ચર્ચા કોઈ કર્ણનિયોગ સંબંધી છે, એ અંતકરણ રૂપ ઉપશમ, એની આપણે થોડી ચર્ચા લાસ્ટમાં કરો. સૌથી પહેલા એની પરિભાષા જો, જે પરિભાષા બહુ સરસ છે. કયા બે? હા હા, એ તો મેઇન રહી ગયો. આપણે શું વાત કરી કે કયા કારણોસર મુનિરાજ અગિયારમા ગુણસ્થાનથી નીચે આવે. હવે નીચે આવે છે એના કયા કારણ? મુખ્ય એક કારણ છે, મારે ડિટેલમાં વાંચવામાં આવ્યું, આપણે હમણાં સુધી બે બે છે, બેનું ના નથી, પરંતુ મુખ્ય કારણ એક છે. હવે મુખ્ય કારણ શું છે એ આપણે જોયું. અગિયારમા ગુણસ્થાન, હવે એની માટે થોડું કાર સમજવું પડશે કે અગિયારમા ગુણસ્થાનમાં રહેવાનો કાર કેટલો છે. તો કે કાર છે ઉત્કૃષ્ટ કાર છે, યથા યોગ્ય એક અંતરનું, સમજાય છે. અને ગજબની વાતામાં છે કે જગન્ય કાળ કેટલો, અગિયારમા ગુણસ્થાનમાં રહેવાનો મિનિમમ કાળ કેટલો, બોલો કોઈને ખ્યાલ છે? મિનિમમ કાળ કેટલો, અગિયારમા ગુણસ્થાનમાં જાય તો મિનિમમ કેટલું રહે અને ઉત્કૃષ્ટ મેક્સિમમ કેટલું રહે. મેક્સિમમ ની વાત આપણે કરી, કેટલી કરી? તો કે યથા યોગ્ય અંતર. હવે મિનિમમ, મિનિમમ કાળ કેટલો? વેરી ગુડ. અગિયારમા ગુણસ્થાનમાં પ્રવેશ પામતા, સાંભળતો ધ્યાન, અગિયારમા ગુણસ્થાનમાં પ્રવેશ પામતા એક સમય માત્ર વ્યતીત થતા અગ્ર મુનિરાજનું ત્યાં આયુ પૂર્ણ થઈ ગયું, આયુનો ક્ષય થઈ ગયો, મરણ થઈ ગયું, તો એ અપેક્ષાએ અગિયારમા ગુણસ્થાનમાં રહેવાનો જગન્ય કાળ કેટલો? તો કે એક સમય. અને ઉત્કૃષ્ટ કાળ કેટલો? તો કે યથા યોગ્ય અંતર મુજબ. હવે આમાં જ બે કારણ આવી જાય, આમાં જ બે કારણ આવી ગયા. આમાં એમ નથી સમજવાનું કે કર્મ બલવાન છે. ઘણાને એવી એક કલ્પના છે, એક માન્યતા છે કે અગિયારમા વર્ષસ્થાનમાં કર્મ ઉપશમિત છે ને, ઉપશમિત દબાયા છે ને, એટલે અગિયારમા વર્ષસ્થાન દરમિયાન કોઈ ને કોઈ ચારિત્ર મોહનીય કર્મની એટલી પ્રકૃતિમાંથી કોઈ કોઈ એક કર્મ પ્રકૃતિનો ઉદય આવી જતો હશે અને ત્યાં રાગ પ્રણામ થઈ જતો હશે, સમજાય છે. અને તેના માટે મુનિરાજ નીચે આવી જતા હશે. આ વાત અત્યંત જૂઠી છે, સમજાય છે, અસત્ય છે. કારણ કે એવું બનતું જ નથી. અગિયારમા વર્ષસ્થાનમાં જેટલો પણ સમય રહેશે, ઉત્તમ મધ્યમ કે જગન્ય એક સમય, યથા યોગ્ય અંતર મુહૂર્ત કે પછી મધ્યમ કાળ, જેટલો પણ સમય રહેશે એ સમય માત્ર માટે મુનિરાજ પૂર્ણ વિતરાગી, એમાં કોઈ પણ કર્મનો ઉદય આવતો નથી, એ એક વાત કાઢી નાખી. તો હવે નીચે આવવાનું કારણ શું છે? તો નીચે આવવાનું મેઇન કારણ એ છે કે એ જે ગુણસ્થાન છે એનો જે કાર છે, એ જે અંતર મુહૂર્તનો કાર છે, એ કાર પૂરો થઈ જાય. આપણે આપણે ચેકિંગ કરીએ પછી ચેકઆઉટ થવું પડે કે નહીં? ભૂલો કેમ થવું પડે? કારણ કે ત્યાં રહેવાનો કાર પૂરો થઈ ગયો. એવી રીતના અગિયારમા ગુણસ્થાનમાં જે રહેવાનો ઉત્કૃષ્ટ કાર એક અંતર મુહૂર્ત મુહૂર્ત નો છે એ કાળ પૂરો થતા નિયમ થી મુલા દસમા વર્ષાન માં આવી જશે. અને દસમા થી પછી આપણે જેમ વાત કરી એમ છઠ્ઠા સુધી ક્રમિક આવશે અને પછી પુરુષાર્થ ઉપર નિર્ભર કરે. તો પહેલો રીઝન શું આવ્યું? કાર છે, એને શું કહેવાય? આગળની પરિભાષામાં શું કહેવાય? એને શબ્દમાં કાર છે. એટલે અગિયારમાં વર્ષાનમાં રહેવાનો જે કાર હતો એ કાર પૂરો થઈ ગયો, એ કાર નક્કી હતો. બધા જ મુનિરાજો જે અગિયારમાં વર્ષાનમાં પ્રવેશ કરે તો એમાં કેટલો કાર રહેશે એ નક્કી હોય. પોઈન્ટ સમજાય છે? અને બીજો રીઝન કાર શૈની સાથે ભવ છે, આયુષય એટલે કે ભવષય. પણ ભવષય એટલું બધું અહીંયા ઇમ્પોર્ટન્સ એટલે નથી આવ્યું, એનું પણ લોજિક આવ્યું કે ભવષય કેનોટ બી ધ મેઇન રીઝન. વાય? કારણ કે ભવષય તો એટલે કે આયુ પૂર્ણ તો સાંભળજો ધ્યાનથી, આયુ પૂર્ણ તો અગિયારમાં માંથી જયારે નીચે ઉતરતા છઠ્ઠામાં આવે, અગિયાર થી નીચે છઠ્ઠા સુધી આવે એ દરમિયાન કોઈ પણ ગુણસ્થાનમાં આયુ પૂર્ણ થઈ શકે. અને આયુ પૂર્ણ થતા એ મુનિરાજ ધીર ગતિના પહેલા સમયે ચતુર્થ ગુણસ્થાનમાં પ્રવેશ. એટલે માટે આયુ ઇઝ નોટ ધ રીઝન વાય, કારણ કે એ તો થાય પણ. અને બીજું રીઝન કે આયુ પૂર્ણ તો અગિયારમાં ગુણસ્થાનમાં થાય પણ અને ન પણ થાય, એ કોઈ કમ્પલસરી રીઝન થોડી છે. પણ કાર શૈલી, અરે ભૂલો, સમજાય છે ને કે બધું ઉપરથી આવી છે, સમજાય છે ને? કાર શૈલી તો પૂરો થવાનો જ છે. પોઈન્ટ સમજાય છે? કાર શૈલી તો સાડા દસ થી સાડા અગિયાર થઈ ગયા, સાડા અગિયાર તો આજે બોલો, સાડા દસ થી સાડા અગિયાર તો એક કલાક નું શું છે અહીંયા બેસવાનો? ફિક્સ ટાઈમ છે ને? એ પૂરો થશે કે નહીં? પૂરો થયા પછી બધા અહીંયાથી બહાર બોલો જલ્દી. અને એમ ઘોષણા કરવામાં આવે કે સાડા અગિયાર થી સાડા બાર હજીને ખ્યાલ આવે છે. તો એ કાર છે એટલે તો કમ્પલસરી પૂરું થવાનું છે, કમ્પલસરી ત્યાંથી જવાનું છે. એવી રીતના એ મેઇન રીઝન છે અગિયારમાં વર્ષાનમાંથી નીચે આવવાનો, કે ત્યાં રહેવાનો કાળ એટલો જ હતો અને એને ભોગવીને મુનિરાજ નિયમથી નીચે આવીને ક્યાં સુધી આવી શકે એ વાતને સાંભળીને તો આપણને ખરેખર ઉવાટા ઉભા છે કે પહેલા વર્ષાનમાં પણ મુનિરાજ આવી જાય છે. બરાબર છે? આટલી વાત થઈ. તો મેઇન રીઝન કાર છે અને એની સાથે ભવ છે એટલે કે આયુ પૂર્ણ થાય છે. શપથ શ્રેણીમાં કાર છે ભવ છે કયો રીઝન આવશે? નીચે આવવાનો કયો રીઝન? શપથ શ્રેણીમાં બારમા માંથી નીચે આવવાનો કયો રીઝન? જલ્દી પાછળ. અરે બારમા એનો તો પણ કાર પૂરો થશે કે નહીં? અને બારમા વર્ષાનો કાર પૂરો થશે કે નહીં? કાર પૂરો નહીં થાય. એટલે બારમા વર્ષાનો અનંત કાર નહીં થાય. બારમા વર્ષાન નો કાર તો પૂરો થશે, પરંતુ કાર પૂરો થતા બારમા માંથી તેરમા માં જશે નીચે આવવાનો કોઈ સવાલ નથી. કેમ? કારણ કે કર્મ નો ક્ષય કરતા કરતા આગળ વધે. આવ્યું સમજમાં? ચલો હવે આપણે લઈએ એની પરિભાષા, જેટલું થાય એટલું આપણે કરીએ છીએ. જો એની પરિભાષા, જો પરિભાષા કેટલી સરસ છે. નિર્મલી ફળ છે સહિત, કયું ફળ? સમજાય છે? કટક ફળ હોય ને, ફટકડી. નિર્મલી હિન્દીમાં છે, નિર્મલી ફળ. નિર્મલી ફળ છે સહિત સ્વચ્છ જળ કે સમાન. ફટકડી નાખો, સમજાય છે? તો જળ કેવું થઈ જાય? સ્વચ્છ થઈ જાય કે નહીં? તો જળ સ્વચ્છ છે કે નહીં? બસ કચરો તો છે નીચે, કચરો તો છે. અરે કચરો છે પણ એ નીચે દબાયેલો, પાણી સમજાય છે? અને ઉપરનું પાણી કેવું છે? સ્વચ્છ છે. બરાબર? તો નિર્મલી ફળ છે સહિત સ્વચ્છ જળ કે સમાન. અથવા બીજું ઉદાહરણ, અથવા શરદકાલીન સરોવર જળ કે સમાન. શરદકાલીન સરોવર, સમજાય છે? શરદકાલીન એટલે એક ઋતુ છે, એક સમય છે એવો, કે એ શરદકાલીન જળ કે સમાન એવું જળ સ્વચ્છ થઈ જાય ને એવો કાદવ કચરો નીચે બેસી જાય. એ લખ્યું છે કે જે ચંદ્રમા હોય ને, ચંદ્રમા, એ ચંદ્રમા એટલો સ્પષ્ટ દેખાય, એ જળ એટલું નિર્મળ છે. સિર્ફ અહીંયા એ કરવું છે કે અગિયારમાં વર્ષાનમાં બારમાં ને તેરમાં ને ચૌદમાં ને શુદ્ધ ભગવાન જેવી જીત રાખતા છે, એ જીત રાખતામાં કોઈ અંતર નથી. હા, અંતર ઉપયમ અને સંયોગ છે, એ કર્ણાનિયોગના ખાતામાં નાખજો. પણ દ્રવ્યાનિયોગ કે છે કે બે જીત રાખવી, ખ્યાલ આવે છે એ બે વિતરાગતાને ભોગવી રહ્યા છે. ભલે એક સમયમાં એક અંતર મુહૂર્ત ના કાળ માં એ વિતરાગતાથી પૂર્ણ વિતરાગતાથી નિયમથી ચિત થવાના છે. પોઈન્ટ સાહેબ આવે છે પૂર્ણ નિયમથી કેવી દશા હશે વિચાર, જે પૂર્ણ વિતરાગતા ભોગવીને આવ્યા હોય અને એમાંથી જે નિયમથી ચિત થવાના છે એ ગુણસ્થાન 11 નું છે. પણ ખરેખર જો તો મુનિરાજ ને પૂછો કે પછી નીચે આવતા કયા પણ ગુણસ્થાન માં આવે, એક તો એકવાર સમ્યક દર્શન થઈ ગયું છે એટલે મોક્ષ નિશ્ચિત છે, અને સેકન્ડ કે ભલે પછી છઠ્ઠા સાતમા માં પણ આવી જાય અને પૂર્ણ વિતરાગતા માંથી પછી અલ્પ વિતરાગતા માં આવી જાય તો પણ મુનિરાજ ત્યાં એ પરામોથી કેવા છે, તો કે પરામોથી અપ્રભાવ છે કે નહીં કહો. કારણ કે પૂર્ણ વિતરાગતા પણ જ્ઞાન નું જે હતું, અલ્પ વિતરાગતા પણ જ્ઞાન નું જે છે, અને આગળ જતા કદાચ મિથ્યાથી થઈ જાય તો એ પ્રણામ પણ જ્ઞાન નું જે છે. પાછો પુરસાદ ઉપાડીને મુનિરાજ એટલે કે એ જીવ સંસારને પાર તો કરવાનો છે. એક પ્રશ્ન પૂછું છું, આજે હું સોલ્વ નહીં કરું કારણ કે એ વિષય થોડો લાંબો છે. મને ઘણા ટાઈમથી પ્રશ્ન આવે છે, એ પ્રશ્ન તમારી સામે મૂકું છું. થોડો વિચાર કરો, આપણે શું વાત કરી, થોડી કર્ણાયોગની વાત છે પણ સાંભળ્યું. આપણે વાત કરી કે 21 પ્રકૃતિ, ફોકસ થોડું જરા બે મિનિટ, મોહનીય કર્મની જે 21 પ્રકૃતિઓ છે એ 21 પ્રકૃતિનો સાક્ષાત, 21 માંથી 20 અને પછી 1 એમ લીધું છે ને, 9મા 20 યાદ છે કે નહીં, 9મા 20 નો પ્રશ્ન મારો સાંભળજો, 9મા 20 નો ઉપશમ અને 10મા 1 નો ઉપશમ. અમે આપણે ઉપશમ લઈએ, શપથ પણ લઈ શકો કે 9મા 20 નો ક્ષય અને 10મા 1 નો ઉપશમ યા તો ક્ષય. કયા મને સ્થાન નો ઉપશમ થઈ ગયો સાક્ષાત 9મા. એ મારો પ્રશ્ન એ કે પેલા તો 21 પ્રકૃતિ ખબર છે ને કઈ છે, કઈ અનંત અનુબંધી ને છોડીને અપ્રત્યાખ્યાન. સાંભળજો ધ્યાનથી, પ્રશ્ન થોડો માર્મિક છે. અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સ્વયં અને 9 કરી એમ કરીને 21 થઈ. કોને છોડી? દર્શન મોહની 3 અને અનંત અનુબંધીની 4, જે 7 ને આપણે સમ્યક્ત સાથે ડીલ કરતા આવ્યા છે એને આપણે છોડીને 21 પ્રકૃતિ લીધી. એ 21 નો આપણે કીધું સાક્ષાત ઉપશમ અને ક્ષય 9મા અને 10મા સ્થાનમાં થાય છે. ઉપશમ અને ક્ષય 9મા અને 10મા થાય છે. તો મારો પ્રશ્ન એ છે કે પછી 5મા 6મા 7મા અને 8મા એનું શું થાય? કારણ કે 5મા સ્થાનમાં જયારે આવશે ત્યારે અનંત અનુબંધી ને અપ્રત્યાખ્યાન એ બે નો અનુભવ હશે ને, જયારે 7મા આવશે ત્યારે અનંત અનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન એ 3મા અનુભવ હશે. તો મારો પ્રશ્ન છે કે એની પહેલા પ્રકૃતિનો શું થાય છે? જયારે ઉપશમ અને ક્ષય તો 9મા થાય છે, 10મા થાય છે, તો 9-10 સુધી એની પહેલા એ પ્રકૃતિઓનું શું હોય? પ્રશ્ન સમજાયો? પ્રશ્ન સમજાયો? બોલો જલ્દી, પ્રશ્ન સમજાયો? સાક્ષાત ઉપશમ અને સાક્ષાત ક્ષય 9મા થાય છે એમ સમજો. 9મા તો મેજોરિટી કામ થઈ ગયું ને, તો 7-8-5-6 શું થાય છે કહી દઉં. હા બોલો. હા ઓકે, કેવી રીતના થશે? ગુડ આન્સર. કેવી રીતના થશે? જો હવે સાંભળો, સાંભળો ધ્યાનથી સાંભળો. જે અનંતાનુબંધી ને છોડીને, જે અનંતાનુબંધી ને પણ લઈ લો, અનંતાનુબંધી ની પણ સંયોજના તો શું થાય છે? અનંતાનુબંધી એ બધા પરમાણુઓ તેમાં પરિવર્તિત થઈને ઉદયમાં આવશે. અપ્રત્યાખ્યાન ના બધા પ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન ના બધા. તો એમ કરીને 9મા સુધી એ પ્રકૃતિઓનું શું થાય છે? વિસંયોજન રૂપ કાર્ય થાય. વેરી ગુડ પોઈન્ટ, સમજાય છે? વિસંયોજન રૂપ કાર્ય થાય છે. પણ સાક્ષાત ઉપશમ ક્યારે થશે? હજીન કાય થાય છે. વિસંયોજન સાથે હજીન કાય થાય છે. અગર તમને યાદ હોય 7-8 ગુણસ્થાનમાં આપણે જે આપણે બધા આવશ્યક કાર્ય સમજ્યા છે, સ્થિતિકાંડ ઘાટ, અનુભાવકાંડ ઘાટ, કોઈ સમજાય છે? એ બધું આ બધી પ્રકૃતિઓનું થતું હોય છે. પણ સાક્ષાત ઉપશમ અને ક્ષય તો 9મા છે. એની પહેલા એ બીજી પ્રકૃતિઓમાં પરિવર્તિત થઈને ઉદયમાં આવશે, પણ પછી એ પ્રકૃતિનો ઉપશમ અને ક્ષય તો 9મા ગુણસ્થાનમાં જ થશે.
સમજાય છે. હજી એક પોઈન્ટ કહી દઉં, અંતકરણ ઉત્તમ થાય છે. કોનું? તો હવે 21 પ્રકૃતિઓનું અંતરકરણ ઉત્તમ 9મા વર્ષાંતથી પ્રારંભ થાય. ખાલી એક થોડું મેથ સમજો, એક ખાલી પોઈન્ટ સમજો, જેટલું સમજાય એટલું સમજો, ન સમજાય તો છોડી દેજો. એક્ચ્યુઅલી આ પોઈન્ટ મોટી લેવાનું પણ લઈ દઉં છું, ખાલી એક 2 મિનિટ કામ. અંતરકરણનું ઉત્તમ એટલે શું? તો કે 9મા ગુણસ્થાનના પહેલા સમયથી. આપણે પહેલા પણ સમજ્યા છે, જયારે સમ્યક દર્શન ની વાત કરી હતી ને, ઓપ્શનિક સમ્યક દર્શન ની, ત્યારે આપણે વાત કરી હતી કે એક ગેપ તૈયાર થાય. થોડી પ્રકૃતિ પહેલા ઉદયમાં આવી જાય અને થોડી પ્રકૃતિ પછી વહી જાય, પાછળ વહી જાય, અને એક શુદ્ધ ગેપ તૈયાર થાય કે જેમાં દર્શન નો અને અનંત અનુબંધી ચાર નો અનુદય હોય, ઉપક્ષમ હોય, એટલે એક છેદ નહીં થાય અને સમ્યકની પ્રાપ્તિ થાય. એવી જ પ્રક્રિયા પૂરેપૂરી સેમ એવી જ પ્રક્રિયા અહીંયા પણ બને છે. કોની? તો કે 21 જે ચારિત્ર મોની 21 પ્રકૃતિઓ છે એમાં પણ આ રીતે આખો ગેપ તૈયાર થાય છે. કેવી રીતના? તો કે 9મા ગુણસ્થાનના પહેલા સમયથી લઈને 10મા ગુણસ્થાનના અંતિમ સમય, 2 ગુણસ્થાનમાં જે પણ આ 21 પ્રકૃતિઓ છે એમાં જે નજીકમાં ઉદય આવવા વાળી છે એ બધી જલ્દી જલ્દી ઉદયમાં આવીને ખરી જશે, અને પછીની જે છે એ ત્યાં જ રહેશે, અને 10માના અંતિમ સમયે પહોંચતા અને 11ના પ્રથમ સમયે પ્રવેશ કરતા એક એવો શુદ્ધ ગેપ તૈયાર થઈ જાય છે કે જે ગેપમાં મોહનીયની 21 પ્રકૃતિઓનો રંજ માત્ર પણ ઉદય નથી, એ શુદ્ધ ગેપ તૈયાર થાય છે. અને ત્યાં ચારિત્ર કયું કહેવાશે? વેરી ગુડ. યથાખ્યાત ઓપ્શમિક ચારિત્ર. સમજાય છે? એ આખો ગેપ તૈયાર થઈ ગયો જેમાં 21 પ્રકૃતિઓનો ઉપક્ષમ નથી, એટલે ઉપક્ષમ છે એનો ઉદય નથી. તો ચારિત્ર કયું? યથાખ્યાત ઓપ્શમિક ચારિત્ર. અને 11મા વર્ષાંતમાં સમ્યક તો કયું? જેની સમ્યક તો કયું? કેટલા પ્રકારના સમ્યક્તો હોય શકે એમ પૂછ્યું? તો 3માંથી 11મા વર્ષાંતમાં કેટલા પ્રકારના સમ્યક્તો હોય શકે? સમ્યક્તો કેટલા? વેરી ગુડ. 2. યા તો ચાઈ સમ્યક્તો યા તો દ્વિતીય ઉપક્ષમ. ચલો ગમન, 11મા વર્ષાંતમાંથી ગમન ક્યાં કરશે? ગમન 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 નિયમથી એક જ ને? એક જ ને? ના તો પછી શુદ્ધાર્થ ને? અરે 9 એ તો બરાબર, 10 અને બીજું કયું? દીગ્ર ગતિમાં ચોથા ગુણસ્થાન, ગમનના 2 ગુણસ્થાન, 10 અને 4. આગમન 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 ક્યાંથી આવશે? તો કે નિયમથી 10મામાંથી 11મા ગુણસ્થાનમાં આવશે. બરાબર છે? તો આગમન થઈ ગયું, ગમન થઈ ગયું, કાર થઈ ગયો, બરાબર, કાર થઈ ગયો, સમ્યક્ત્વ થઈ ગયું, કયું સમ્યક્ત્વ? ચારિત્ર થઈ ગયું. કયું ચારિત્ર? યથાસ્થાત ઔક્ષમિક ચારિત્ર, પૂર્ણ વિતરાગી છદ્મન. કોઈ સમજાય છે? અને નીચે આવવાના કારણ થઈ ગયા. સુખની કઈ જાતિ છે એ થઈ ગઈ, બરાબર. અને એ પરિભાષા જે આપણે સંધિ છૂટી પાડી, અને કેટલા કર્મની સત્તા, કેટલા કર્મનો ઉદય એ થયું. રિવાઇઝ કરાવું છું, કેટલા પોઈન્ટ થયા ખ્યાલ આવે છે ને? તો કેટલા કર્મનો ઉદય, કેટલા કર્મની સત્તા, સંધિ, પરિભાષા, નીચે આવવાના કારણ, સુખનો પ્રકાર, ગમન, આગમન, કાર, સમ્યક્ત્વ, બહુ બધું થઈ ગયું. બોલો જલ્દી. ખ્યાલ હું એટલે આખું એક સાથે કવર કરું છું કે તમને ઓવરઓલ આખું 11મા ગુણસ્થાનનું ચિત્રણ તમારી સામે. અને નીચે આવશે તો પહેલા ગુણસ્થાન સુધી જઈ શકશે, અને ઉપર ચડશે તો એ અંતર મુહૂર્તમાં નિર્વાણ પણ પ્રાપ્ત કરે. ખાલી પરિભાષા કમ્પ્લીટ કરીને સમય થઈ ગયો છે, પૂરું કરીએ. નિર્મલી પલસે સહિત સ્વચ્છ જલ કે સમાન, અથવા શરદકાલીન સરોવર જલ કે સમાન, સર્વ, હવે જો બહુ સરસ છે, મોહ ઉપશમન કે સમય. સર્વ મોહ શું થઈ ગયું? સર્વ મોહ કે ચઈ કે થોડું ઉપશમ, થોડું ચઈ જલ્દી. સર્વ મોહ ઉપશમન કે સમય વ્યક્ત હોને, શું કીધું? વ્યક્ત હોને વાલી પૂર્ણ વિતરાગી દશા કો ઉપશાંત મોહ ગુણસ્થાન કહેતે છે. વ્યક્ત વિતરાગતા, સિદ્ધોની જાતિની વિતરાગતાને મહારાજ અંતર મુદત માટે ભોગવે છે.
સાત કર્મ નો ઉદય અને આઠ કર્મ ની સત્તા હોવા છતાં પણ એ આપણે શીખવા જેવું છે કે ભાઈ વિકરાગતા પ્રગટ કરવા માટે, સમ્યક્ત્વ પ્રગટ કરવા માટે કોઈ પ્રયોગ સહયોગી ભાવ બાધક નથી. એ વાત આપણે કહી. હવે જે થોડા પોઈન્ટ કદાચ રહી ગયા છે એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. નિજ નિધિ નિજ મેં બતાલિયા અનંત ઉપકાર હૈ ઇસકે લિયે જિનવાણી માં ચકુ વંદના શત બાર હૈ ઇસકે લિયે જિનવાણી માં ચકુ વંદના શત બાર બોલો નિકાલ મેં નિત્ય બોધિની દ્વાદશાની પરમકારી જીનવાની માત કરો.